मंगलाचरण करिए। नमो हरिहंतानम नमो सिद्धानम नमो आयिरियानम नमो वज्रायानम नमो लोये सर्वसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। जो हम अपने श्री वीर निर्माण निर्वाण महोत्सव अपने खूब उत्साहपूर्वक अपने उजव्यो। महावीर भगवान जे अपना चरम तीर्थंकर आ भरत क्षेत्र में सौथी अंतिम केवड़ी ए आसो वर्ष 14 એટલે કે 2-3 દિવસ પહેલા એની પાછલી રાતના એમનો અહીંયાથી નિર્વાણ થયો। એના અમુક દિવસ પહેલા યોગ નિરોધમાં બેસી ગયા હશે એટલે આપણને છેલ્લી દેશનાનું આવે છે ને, હા, એ છેલ્લી ધન્ય તેરસની છેલ્લી દેશના એમની એટલે એને ધન્ય તેરસ કહેવાય। એના પછી કાળી 14, કાળી શું કામ? કેમ કે ઉપર ચંદ્ર નથી એટલે નહીં, એ તો છે જ, પણ બાકી એ દિવસે એમની મહાવીર ભગવાનની દેશના ન થઈ, એ દેશનાનો હવે બંધ થઈ ગયો એમ, એટલે ધર્મનો જે આટલા વર્ષોથી છેલ્લા 30 વર્ષોથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો, દિવ્ય ધ્વનિનો ધોધ વહેતો હતો, એ હવે બંધ થઈ ગયો, એટલે જાણે આમ કાળો દિવસ ન હોય એવી રીતના એને કાળી 14 કહેવાય। અને એની પાછલી રાતના એટલે કે દિવાળીના દિવસે પરોઢીએ વહેલી સવારે મહાવીર ભગવાનનું અહીંયાથી નિર્વાણ થયું। અને એ જ દિવસે શું થયું કે ગૌતમ ગણધર હતા, એ મહાવીર ભગવાનના પ્રમુખ ગણધર હતા, એમને એ દિવસે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ। કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મહાવીર ભગવાનનું નિર્વાણ થયું એટલે થઈ, એ તો પોતાના આત્માની સાધનાને કારણે એમને પ્રાપ્તિ થઈ। તો એમને શું 30 વર્ષથી મહાવીર ભગવાન સમોશરણ આદિ વિહાર થતું હતું ને, તો 30 વર્ષથી ગૌતમ ગણધર એમની સાથે ને બધે હશે બરાબર કે, એટલે 30 વર્ષથી ગણધર પદમાં હશે, તો 30 વર્ષમાં એમને કેવળ જ્ઞાન નહીં થયું ને આજે જ કેમ થયું? જો એ રાગ પણ એ કહેવાનો ઉપચાર છે કે એમને મહાવીર ભગવાન પ્રત્યે બહુ રાગ હતો, એ તો ખાલી લૌકિક પ્રતમાર્યોગની સ્ટોરીમાં એવું કહેવાય, બાકી ખરેખર તો પુરુષાર્થની ધારા જ્યારે ઉપડે ને ત્યારે જ ઉપડે, અને ત્યારે એમને એ દિવસે યોગાનું યોગ એવો પુરુષાર્થ ઉપડ્યો અને એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું। આપણે હવે પ્રશ્નોત્તર માળા પર આવી જઈએ, આપણો જે ચાલતો ટોપિક છે, મહાવીર ભગવાને શું ઉપદેશ આપ્યો આપણને, જ્યાં 30 વર્ષ આપણને એમણે ઉપદેશ આપ્યો, તો ઉપદેશ શું આપ્યો કે મોક્ષ માર્ગ અથવા ધર્મ કોને કહેવાય છે? આપણે 6 ડાળામાં આવે ને, મોક્ષ મહેલથી પ્રથમ સીડી જાવિન જ્ઞાન ચરિત્ર સમ્યકતા ન લહે સો ભવ્ય ધારો ભવ્ય, કોને શું ધારોવાનું છે? સમ્યક દર્શન એ મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે। મોક્ષ મહેલ સમ્યક દર્શન કહીએ કે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહીએ, ઉપચારથી ત્રણમાં ભેદ પાડવામાં આવે છે, પણ કઈ એક પછી એક ત્રણ થતા હોય, એ ત્રણને પ્રગટ કરવા કઈ જુદી જુદી મહેનત કરવી પડતી હોય એવું તો કઈ નથી, બધું એક સાથે જ થાય છે, એક જ અભ્યાસ પૂર્વક, એક જ પુરુષાર્થ પૂર્વક જીવને આ ત્રણે પ્રગટ થાય છે। જો આપણે પ્રશ્નોત્તર માળામાં 10મો અધિકાર કરીએ છીએ ને, અત્યાર સુધી આપણી ક્યાં વાત આવી? આપણે ક્વેશ્ચન 149 સુધી થયું છે, 150 થી આજે આગળ વાત કરશું, પણ જે આટલું અત્યારે આપણે ભૂમિકા બાંધી તો કયા કોન્ટેક્સ્ટમાં આવ્યું? ત્યાં 10મા અધિકારમાં મોક્ષ માર્ગની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એનું ટાઇટલ જ છે ને મોક્ષ માર્ગ અધિકાર। એ મોક્ષ માર્ગ અધિકારમાં આપણે વાત કઈ કરી અત્યાર સુધી? આ 119 થી લઈને 149 ઓલમોસ્ટ 30 ક્વેશ્ચન આપણે જોયા, એમાં તેની વાત કરી અત્યાર સુધી? આગળના ક્લાસમાં આવ્યા હોય તો ખ્યાલ હશે ને થોડું. જો અત્યાર સુધી આપણે પાંચ સમવાયની ચર્ચા કરતા આવ્યા છે, એ પાંચ સમવાયના માધ્યમથી કોઈ પણ કાર્ય ક્યારે થાય છે કે પાંચે ભેગા થાય ત્યારે કાર્ય થાય. અહીંયા કયું કાર્ય કરવું છે? સમ્યક દર્શન પ્રગટ કરવું છે. કેમ કે મોક્ષ માર્ગ અધિકાર છે ને, તો મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શનથી થાય. તો એ સમ્યક દર્શન ક્યારે થાય? કે જયારે પાંચે સમવાય ભેગા થાય ત્યારે એ કાર્ય થાય છે. એમાં પછી એક એક કરીને એનું વર્ણન હાથમાં લીધું. સૌથી પહેલા કાળલબ્ધિનું વર્ણન લીધું કે જયારે એનો કાળ હોય છે, સુકાળ કોઈ પણ કાર્ય થવાનો, તો ત્યારે એ કાર્ય થાય છે. મહાવીર ભગવાનને કેવલ જ્ઞાન તો કેટલા વર્ષો પહેલા થઈ ગયું ને? 30 વર્ષ પહેલા. આજથી એટલે કે નિર્વાણ દિવસથી 30 વર્ષ પહેલા એમને કેવલ જ્ઞાન થઈ ગયું. ઓરિયન્ટ પદે તો ક્યારના હતા, તો હવે એવું શું બાકી રહી ગયું કે 30 વર્ષ સુધી હજી સંસારમાં હતા? બોલો શું હજી બાકીના 4 અઘાતી કર્મો બાકી છે ને? વેદની આયુ નામ ગોત્ર, તો એમણે કઈ પુરુષાર્થ નહીં કર્યો એને જલ્દી તોડીને જલ્દી વયા જાય? આયુ ભલે ને બંધાયું આગલા ભાવમાં, પણ કઈ મહેનત કરીને, હવે તો અયન ભગવાન છે ને, મહેનત કરીને જલ્દી સિદ્ધ થઈ જાય. કાળ લબ્ધિ તો ચલો, પણ એમ તો પણ અરિયંત ભગવાન છે ને, એમનો તો અનંત પુરુષાર્થ છે. અનંત પુરુષાર્થ થી કાળ લબ્ધિ ને બી ફરાવી નાખે, થોડી જલ્દી વયા જાય, એમાં શું છે? સમયની યોગ્યતા એ જ તો, સમયની યોગ્યતા એ જ કાળ લબ્ધિ. ભલે કાળ લબ્ધિ માં હતું કે ભાઈ આ આસો વદ અમાસે જ જશે, નિર્વાણ પદ એ દિવસે જ પામશે, પણ પોતે તો અરિયંત ભગવાન હતા, એમને તો અનંત વીર્ય છે ને, 4 અનંત છે ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ છે, એમની તો તાકાત અનંત છે. તો થોડું જલ્દી કરી નાખે ને, 30 વર્ષ શું કામ બધે પર? આમ 30 વર્ષ સુધી અરિયંત પદ મારે તો પણ હજી સિદ્ધ ભગવાન તો નથી થયા ને, એટલે હજી કઈ કામ કમજોરી છે કે નહીં? થોડી કમજોરી ના કહેવાય, પણ હજી કઈ કરવાનું બાકી છે ને એમને, તો જલ્દી કરી નાખવું જોઈએ. તો કેમ ના થયું? જો જ્યારે જે કાર્ય થવાનું હોય છે એ કાર્ય એવી રીતે જ થાય, એને ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ એક સમય આગળ પાછળ કરવા માટે સમર્થ નથી. અરિયંત ભગવાન પોતાના જે દોષો હતા, મોહરાગ દ્વેષના પરિણામ, પછી જ્ઞાનની હીનતા, દર્શનની હીનતા, વીર્યની હીનતા, આ બધાને દૂર કરીને પોતે અરિયંત પદે તો બિરાજિત થઈ ગયા, અનંત ચતુષ્ટય પ્રગટ કરી લીધા. હવે બાકીના 4 જે બચ્યા, વેદની આયુ નામ ગોત્ર, એ કઈ જીવના દોષ જ નથી, એ તો અઘાતી કર્મ છે ને, જીવના પરિણામોને ઘાતતા જ નથી. તો હોય કે ન હોય કઈ ફરક પડતો નથી. જેવા સિદ્ધ પરમાત્મા સિદ્ધ શિલા પર અનંતકાળ સુધી બિરાજત થશે, એવા જે અહીંયા ભલે ને શરીરની સાથે બિરાજમાન છે, એમાં શું ફરક પડે? પોતાના આત્માના અનુભવમાં તો પૂરેપૂરા છે ને, વિતરાગતા પૂરી છે ને, અનંત સુખ પ્રગટ થઈ ગયું છે ને, હવે શું બાકી રહ્યું? ખ્યાલ આવે છે ને? તો આજે આપણી બુદ્ધિ છે કે વસ્તુને આગળ પાછળ કરી નાખું, હું કઈક કરી નાખું, એ આપણી મિથ્યા બુદ્ધિને કારણે જ આપણને ઊંધા ચડતા સવાલ ઊભા થાય. જો એક હમણાં જ અમારે યાત્રામાં ગયા હતા ને, તો બહુ સરસ ચર્ચા થઈ, છોકરાઓ બધા ક્વેશ્ચન લઈને આવ્યા, તો વાત એમ નીકળી કે નેમિનાથ ભગવાનના સમોચરણમાં એમણે તો અનાઉન્સ કરી દીધું હતું ને કે 12 વર્ષ પછી દ્વારકા બળવાની છે. આ સ્ટોરી તો ખબર હશે ને બધાને કે 12 વર્ષ પછી દ્વારકાનો નાશ થઈ જશે, જેટલા પણ અંદર છે બધા મૃત્યુ પામશે, ખાલી 2 જણ બચશે. કોણ 2? કૃષ્ણ અને બલરામ, 2 જણ બચશે, એ 2 નીકળી જશે, બાકી કોઈ નીકળી નહીં શકે. તો આપણી નેચરલ થિંકિંગ શું હોય? 12 વર્ષ પછી થવાનું છે તો કઈ કોઈકે કઈ કરવું જોઈએ ને, કે આપણે સ્ટોપ કરી દઈએ? કે ઓલા સપોઝ દીપાયન મુનિને કારણે થવાનું હતું, તો દીપાયન મુનિને બેન કરી નાખવા જોઈએ કે નગરીમાં આવવાનું જ નહીં તમારે. કે સપોઝ દારૂને કારણે થવાનું હતું કે ઓલા યાદવ કુમારો દારૂ પીશે ને આમ થશે તેમ છે, તો દારૂને બેન કરી નાખવું જોઈતું હતું. જો જે જીવો मिथ्या बुद्धि वाला होता है ये बधाए पूरतो प्रयास करो पण करो करो के नहीं के द्वारका में दारू बंदी थी गई એટલે જેટલું હતું બાકી એ લોકો ત્યાં નીચે ક્યાંક નકાવડાવી દીધું કે ભાઈ આ નાશ થઈ જાય એમ. ઇવેન્ચ્યુઅલી ઈદ પછી પાણીમાં મળ્યું અને એમાં એ લોકોએ પાણી પીધું અને એવી રીતના કાર્ય થયું. પછી જરદકુમાર જે કૃષ્ણના ભાઈ હતા એવું આવ્યું દિવ્ય ધ્વનિમાં કે જરદકુમારના હાથથી કૃષ્ણનું મૃત્યુ થશે. તેમણે કહ્યું હાય હાય મારે મારે મારા ભાઈને આવી રીતના મારા હાથે થશે, આના કરતા તો મારે એવું જ નથી. દ્વારકા છોડીને જંગલોમાં વયા ગયા, આદિવાસીની જેમ રહેવા લાગ્યા. બોલો દીપાયમુનિને થયું કે ઓહો આવી સુંદર દ્વારકા નગરી મારા નિમિત્તે બળવાની છે, એના કરતા તો મારે રહેવું જ નથી, હું સાઉથમાં વયા ગયા સાઉથમાં. પણ જે જે વસ્તુ થઈ એનાથી પણ કાર્ય તો પાછું એ જ થયું ને જે થવાનું હતું. જે મહાન પુરુષો હોય એ કઈ ફેરબદલ કરવાની ટ્રાય કરતા નથી, એ શું કરે છે સ્વીકાર કરે છે. જે રીતના શ્રી કૃષ્ણએ શું કર્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે ભાઈ જો નેમિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે, 12 વર્ષ પછી આમ થવાનું છે, એટલે આ વસ્તુ અફર છે, આમ જ થવાનું છે. જેને જેને વૈરાગ્ય આવ્યો હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો તમે છૂટથી જઈને દીક્ષા લઈ લો, તમારા બધા પરિવારનું ભરણ પોષણ હું કરીશ. ખ્યાલ આવે છે ને આવી રીતના સ્વીકાર વસ્તુનો. આપણી ટેન્ડન્સી શું હોય કે ખબર હોય તો આપણે જરાક આમ આપણે શું માનીએ છીએ ખબર, આપણે આપણને આ કાળ લબ્ધિ અથવા તો ક્રમબદ્ધ પર્યાય સ્વીકાર કેમ નથી થતી, કેમ નથી થતી? કેમ કે આપણી કરતા બુદ્ધિ છે. અને કરતા બુદ્ધિની પરિભાષા શું, કરતા બુદ્ધિની પરિભાષા શું આપણે માઇનો હમણાં રેમનભાઈ બહુ સરસ કીધું, જેમ છે તેમ સ્વીકાર ન કરવું અને હું એમાં કઈ ફેરબદલ કરી નાખું એને કરતા બુદ્ધિ કહેવાય. બાકી તો વિશ્વ વ્યવસ્થા તમે જુઓ, વાતાવરણના બધા પરિવર્તન એમને એમ થાય છે ને, એની એની રીતે થાય છે, કોઈ કરવા પડે છે. હવે દર વર્ષે જૂનમાં વરસાદ આવે છે, કોઈ લાવવો પડે છે, એની જાતે બધું પરિવર્તન થાય છે કે નહીં? અને એ બધું ક્રમસર એની યોગ્યતાથી થાય છે. સૂરજ ઉગે છે કે નહીં ક્રમસર, અને આત્મે છે કે નહીં ક્રમસર, બધા જે વનસ્પતિ આદિ છે તેમાં પણ એની યોગ્યતા પ્રમાણે ફૂલ ખીલે છે, ફળ આવે છે. આપણને કેરી પણ ઉનાળામાં જ આવે છે કે નહીં? એની યોગ્યતા એ જ કાળે આવે છે કે નહીં? જે ક્રમસર થયેલું પરિણામન છે ને એકદમ સુંદર છે, એમાં કોઈ કાંઈ કરવાની જરૂરત નથી. તો જો બહારમાં એ એક્સેપ્ટેબિલિટી આપણી હોય તો આપણી અંદર ક્રમસર થાય છે એ એક્સેપ્ટેબિલિટી કેમ ન આવી શકે? ખ્યાલ આવે છે ને? તો જો આ તો પહેલા આપણે ક્યાંથી વાત નીકળી કે 5 સમવાયની વાત ચાલે છે, એમાં સૌથી પહેલા ક્રમબદ્ધ પર્યાયની વાત આવી, એના પછી તેની વાત આવી, આપણું રિવિઝન ચાલે છે ને થોડું ક્રમબદ્ધ કર્યા પછી હોનહારની વાત આવી. હોનહાર એટલે જે કાર્ય થનાર છે એ કાર્ય, જે કાર્ય જે કાળે એ કાળે કંઈક એક્શન થશે ને, જ્યારે ક્રમસર એનું પરિણામન થવાનું છે તો જે પણ એક્શન થશે એને હોનહાર કહેવાય, હોનહાર કહેવાય અથવા તો એને પણ કાર્ય કહેવાય. બરાબર, આ બે થયા. પછી ત્રીજું છે નિમિત્ત. નિમિત્ત તો આપણને ખ્યાલ જ છે ને બધા, નિમિત્ત કોને કહેવાય? હા, જે સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિ વખતે હાજર હોય, અને ખાલી હાજર હોય એટલું નહીં, એના પર અનુકૂળ હોવાનો આરોપ આવે તેને નિમિત્ત કહેવાય. બરાબર, તો અહીંયા દ્રવ્યલિંગી મુનિરાજને એક્ઝામ્પલ લઈને નિમિત્ત પર પણ ઘણું બધું અહીંયા વર્ણન કર્યું. ચાલો આગળ. પછી મેઇન ટોપિક તો આપણો આવ્યો પુરુષાર્થ. સ્વભાવ તો ઓલવેઝ છે જ આપણી પાસે, સ્વભાવ થઈ ગયો, કાળ લબ્ધી થઈ ગઈ, હોનહાર થઈ ગયું, નિમિત્ત થઈ ગયું. મેઇન ટોપિક આવ્યો પુરુષાર્થ. તો જો પુરુષાર્થ કોને કહેવાય? ફરીથી પુરુષાર્થ કોને કહેવાય? ફરીથી શું જોરથી બોલો? હા, જે વસ્તુ જેમ છે તેમ, એટલે વસ્તુના સ્વભાવને જેમ છે તેમ સહજ સ્વીકાર કરવો, આ જીવ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખના છે, કઈ કરી શકતો નથી અન્ય પદાર્થનો, એમ સહજ સ્વીકાર કરવો, એને ખરેખર પુરુષાર્થ કહેવાય. આપણને શું લાગે પુરુષાર્થમાં પણ કે કઈક આપણે કરી નાખીએ, કઈક કરી નાખીએ, જે રીતના આપણે 10 લક્ષણ આવે તો ઉપવાસ કરી નાખીએ, મેં કરી નાખ્યા તો કરીને નાખી દીધા, એવું થયું ને. કોઈ પણ કાર્ય કરી નાખવું, આપણે યાત્રા કરી નાખી, યાત્રા કરી આવ્યા તો પુરુષાર્થ થયો કે નહીં? આપણે સમજો પાલિતાણા 99 વાર ચડીને ઉતરી જઈએ તો પુરુષાર્થ થયો કે નહીં? પહેલા એ નક્કી કરવું જોઈએ કે પુરુષાર્થ શબ્દ ક્યાંથી આવ્યો. પુરુષાર્થ શું છે? પુરુષાર્થ શબ્દ શું છે? એ જીવનું કઈક પરિણામન છે કે પુદ્ગલનું છે કે કોનું છે? જીવના વીર્ય ગુણની પર્યાય એને કહેવાય પુરુષાર્થ. બરાબર, જીવના વીર્ય ગુણની પર્યાય એને કહેવાય પુરુષાર્થ. જે રીતના જીવના જ્ઞાન ગુણની પર્યાય એને કહેવાય જાણવું, અથવા તો એને કહેવાય ચેતના, જાણવું. બરાબર, એવી રીતે જીવના સુખ ગુણની પર્યાય તો એને કહેવાય સુખ કે દુઃખ. જીવના શ્રદ્ધા ગુણની પર્યાય તો એને કહેવાય સમ્યક દર્શન કે મિથ્યા દર્શન. એવી રીતના જીવના વીર્ય ગુણની પર્યાય એને કહેવાય પુરુષાર્થ. બરાબર, હવે હવે વિચાર કરીએ આપણે તેમાં પુરુષાર્થ માનીએ છીએ. જો મેં આ શાસ્ત્ર વાંચ્યું, જો મેં આ ગુરુદેવજીનું ટેપ સાંભળ્યું, જો મેં ભગવાનની પૂજા ભક્તિ કરી, વાણી સાંભળી, જો મેં મંદિરના દર્શન કર્યા, આમાં મેં એટલે કોને કર્યા? જો મેં 3 પ્રદક્ષિણા કરી, જો મેં આ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, આ મેં એટલે કોને? આ તો શરીરનું પરિણામ થયું ને. આ 3 વાર પ્રદક્ષિણા કર્યા, જેમ ઘૂંટણીએ બેસીને નમસ્કાર કર્યા, ઉપવાસ આદિ કર્યા, તો આ તો પુરુષાર્થ એટલે કોનું કાર્ય થયું? છે તો જીવની પર્યાય. પણ આપણે આપણી જાતને એક તો મિથ્યા શ્રદ્ધાને કારણે જીવ અને શરીરનું મળેલી અવસ્થાને આપણા હું છું એમ માનીએ છીએ, અને એ માન્યતા સહિત પછી આપણે શું કહીએ કે જો મેં પાલિતાણાની યાત્રા કરી, મેં એટલે કોને? કે આ શરીરે ઉપર નીચે પરમાણુઓનું ગમન થયું, સાથે આકાશના પ્રદેશનું ઉપર નીચે ગમન થયું, પણ એ સમય જીવની પર્યાયમાં શું થયું? જીવના જ્ઞાનમાં શું પરિણામન થયું? જીવની શ્રદ્ધામાં શું પરિણામન થયું? આ જીવના વીર્ય ગુણમાં શું પરિણામન થયું? એ ખરેખર જીવનું કાર્ય થયું. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી ઉપર ગયા, ભગવાનના દર્શન કર્યા, નમસ્કાર કર્યા, પાછા આવી ગયા, એટલું થયું. તો ત્યારે જીવના પરિણામોમાં પાપના ભાવ થયા, પુણ્યના ભાવ થયા, કયા ભાવ થયા, શું થયું? ખરેખર આપણે દરેક કાર્યમાં જીવના પરિણામોમાં શું પરિણામન આવે છે એ વિચાર કરવો જોઈએ. એવી જ રીતે અહીંયા પુરુષાર્થ એટલે શું? કે અંદર જીવમાં જે માન્યતા આપણી આ શરીર અને જીવને હળી મળેલી માન્યતા છે, એમાં ભેદ પાડવો, એમાં ભેદ પાડવો. અને આ જીવનું કાર્ય આ છે, જાણવું દેખવું. આ શરીરનું કાર્ય શું છે? એના સ્પર્શ ગંધર્વ વર્ણ રૂપે પરિણમવું. તો જીવ જીવ રૂપે રહે છે, શરીર શરીર રૂપે રહે છે, અને દરેક દ્રવ્ય પોતપોતાના રૂપે રહેતું પરિણમે છે. આવો સ્વીકાર કરવો એને ખરેખર પુરુષાર્થ છે. કઈ કરવાનું નામ પુરુષાર્થ નથી, કઈ ન કરવાનું નામ પુરુષાર્થ. કઈ ન કરવાનું એટલે કે જીવ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવા દેખવાનું કાર્ય કરે છે, અને અનાદિકાળથી નિરંતર કરી રહ્યો છે, હજી પણ અનંતકાળ સુધી કરશે જ, એને કોઈ રોકી શકવાનું નથી. ક્વેશ્ચન ઇઝ કે 4 ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખરૂપે પરિણમન થશે, કે પોતાના આત્મામાં લીન થઈને સિદ્ધશિલા પર અનંત સુખરૂપે પરિણમન થશે? ફરક ખાલી એટલો જ છે ને. પણ બાકી ભેદ જ્ઞાન એટલે આ શરીર અને આત્મા રૂપે જે પોતાને માની રાખ્યું છે એમાં ભેદ જ્ઞાન, એ તો શરીરથી જુદા પણ થયું. પછી પોતાના આત્મામાં પણ જે રાગદ્વેષની પર્યાયો થઈ રહી છે ને, એ પર્યાયો પણ ક્ષણિક છે, મારું સ્વરૂપ નથી, એમ કરીને એનાથી પણ ભેદ ના. હમણાં છઠ્ઠી સાતમી ગાથા ચાલી અમારે ત્યાં જાત્રામાં, તો છઠ્ઠી ગાથામાં શું કે છે કે નથી પ્રમત કે નથી અપ્રમત, અને હું એક નાયક ભાવ છું. પ્રમત અપ્રમત એટલે શું? પ્રમત પણ નથી અપ્રમત પણ નથી, એનો શું મતલબ? બોલો, છઠ્ઠી ગાથા તો સમયસર જ્ઞાન વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાથા કહેવાય ને, એનો મતલબ શું? આવો આવો આગળ આવો તો જવાબ આપી શકાય ને. બોલો, પ્રમત નથી ને અપ્રમત નથી એટલે શું? પ્રમત શબ્દ નો શું મતલબ? પ્રમત શબ્દ નો મતલબ પ્રમાદી, લેઝી. ડાયરેક્ટ વર્ડ ટ્રાન્સલેટ કર્યો તો અપ્રમત એટલે પ્રમાદ વગર, નોન લેઝી, નોટ લેઝી, જે પણ કહેવાય. તો લેઝી એટલે કોની? કુનકુંદ આચાર્ય કહે છે કે ભાઈ હું પ્રમત નથી ને અપ્રમત નથી. તો એટલે આમાં ક્યાં કોન્ટેક્સ્ટ કેવી રીતના આવ્યો? લેઝી નથી નો શું મતલબ? જો જે જીવ પોતાના આત્મામાં લીન હોય ને, તો સાતમા ગુણસ્થાનથી ઉપરના મુનિરાજ, સાત આઠ નવ દસ અગિયાર બાર બધા, તો પોતાના આત્મામાં જ લીન છે, બહાર આવતા જ નથી. બુદ્ધિપૂર્વક એફર્ટ પૂર્વક પોતાના આત્મામાં લીન છે, એને અપ્રમત કહેવાય છે. પોતાના આત્મામાં લીન રહેવું એ પ્રમાદ નથી. અને ખરેખર પોતાના આત્માથી બહાર આવ્યા ને એ જ પ્રમાદ છે. આપણને શું લાગે લેઝીનેસ એટલે? કે આપણે ઘરમાં આમ પડ્યા હોય, આમ જ્યારે કોઈ એક્ટિવિટી ન કરતા હોય એને આપણે લેઝી માનીએ, પણ ખરેખર આમ પડ્યા હોય જીવની અવસ્થા છે કે શરીરની છે? શરીરની અવસ્થા છે ને, ત્યારે પણ જીવ કંઈક તો કાર્ય કરી રહ્યો છે કે નહીં? તો એ કાર્યને લેઝીનેસ જ કહેવાતી. ખરેખર જીવ પોતાના આત્મામાંથી નીકળી જાય, ચ્યુત થઈ જાય અને પર પદાર્થ તરફ એનું ધ્યાન ગયું, એટલે જાણે એ લેઝી છે કે પોતાના આત્મામાં પાછા જતા નથી, એને પ્રમત કહેવાય. તો છઠ્ઠા ગુણસ્થાનથી નીચે ને બધા જ એ પ્રમત કહેવાય. હવે કુનકુંદ આચાર્ય ગાથામાં શું કહે છે કે આ પ્રમત એટલે નીચેના ગુણસ્થાન વાળો બી હું નથી અને ઉપરના ગુણસ્થાન વાળો બી હું નથી. અરે જીવ તો આપણે આમ ગુણસ્થાનમાં જ હોય કે નહીં? જીવ તો કે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનમાં હોય, સમ્યક દ્રષ્ટિ ચોથામાં હોય, મુનિરાજ છઠ્ઠા સાતમામાં હોય, અરિયન ભગવાન તેરમામાં હોય. તો અહીંયા તો ગુણકુંદ આચાર્ય કહે છે કે હું પ્રમતે નથી ન પ્રમતે, તો જીવ ક્યાં રહે? આજે એક 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 પર્યાય રૂપે આપણે આપણી જાતને જોઈએ છે ને, કે જો હું મનુષ્ય છું, જો હું પુરુષ છું સ્ત્રી છું, જો હું યંગ છું કે ઓલ્ડ છું, આ જીવની બધી અવસ્થાઓ. શરીરની અવસ્થા તો ગૌણ છે, એને તો સાઈડ પર જ મૂકો, પણ જીવ પણ વર્તમાન મનુષ્ય છે, એક્સપિરિયન્સ છે, આ છે તે છે, ઓછું જ્ઞાન છે વધારે જ્ઞાન છે. ઘણા લોકો કહે ને ભાઈ હવે યાદ રહેતું નથી, તો એ બધું આ જીવની અવસ્થાઓ. એક એક સમય રાગ દ્વેષના ભાવ થઈ ગયા, કોઈના પર ગુસ્સો આવી ગયો, અથવા તો કોઈના પર બહુ પ્રેમ આવી ગયો, કોઈ વસ્તુ પ્રત્યે લોભ થઈ ગયો, આ તો બધી વિકારી પર્યાયો છે. ચલો, જીવને સમ્યક દર્શન થઈ ગયું, પોતાના આત્માની શ્રદ્ધા થઈ ગઈ, ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિ ભાવ ઉપડે છે આપણને, આ બધી જીવની પર્યાયો છે. પર્યાય છે ને, પર્યાય એટલે અવસ્થા, નવી ઉત્પન્ન થાય છે અને પછી એનો વ્યય થઈ જાય છે, થાય છે કે નિરંતર. પણ આની પાછળ એક જીવની ત્રિકાળી સત્તા, એક એક્ઝિસ્ટન્સ, એક દ્રવ્યનું છે કે નહીં, જે અનાદિ અનંત છે, એક જીવનો સ્વભાવ છે કે નહીં? એ સ્વભાવ ખરેખર હું છું. આ બદલતી પર્યાયો એમાં પણ એ બદલતી પર્યાયના રેપ્રેઝેન્ટેટિવ તરીકે ત્યાં કીધું પ્રમત ને અપ્રમત. ખ્યાલ આવે છે ને? મુનિરાજ તો ઊંચી વાત કરે ને, એમ થોડી કે આપણને કે ભાઈ ખાવા પીવાની પર્યાય એ બધું આપણને થોડી એવી રીતના કે એ બધું તો સમયસર પહેલા દૂર પહેલા જ સમજી લેવાનું એમ. તો અહીંયા આપણે વાત ચાલતી હતી પુરુષાર્થ બરાબર, તો ત્યાં પુરુષાર્થ કોને કહે છે? કુંકુંદાચાર્ય. કે આ જે એક જ્ઞાયક ભાવ છે જે પાછળ સ્વભાવ તરીકે વિરાજમાન છે, જે મારામાં છે અને તમારામાં છે, અને કીડીમાં છે અને નિગોદિયા જીવમાં છે, સિદ્ધ ભગવાનમાં છે અને અરિહંત ભગવાનમાં છે, એ બધામાં જે બેક જે સ્વભાવ જે પાછળ રહેલો છે એ જ્ઞાયક ભાવ એ ખરેખર હું છું એવું પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરવો, આ હું છું એવો નિર્ણય કરવો અને એવો અનુભવ કરવો, એ ખરેખર જીવનો પુરુષાર્થ છે. હમણાં પૂજ્ય ગુરુદેવના 16મી વખતના પ્રવચન સાંભળતા હતા, તેમાં બહુ આવ્યું, બહુ બધી યાદ આવ્યું કે ભાઈ અન્ય તો કહે છે કે આમ ઉપવાસ કરી નાખે આમ કરી નાખે તો કઈક કર્યું કહેવાય એમ, તમે ધર્મની કઈ ક્રિયા કરી કહેવાય એમ, આ તમે તો બસ ખાલી આત્મા આત્માની વાત કરો છો, સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરો છો, આગળ આગળની ગાથા તો શુદ્ધ આત્મા, સમયસર એટલે શુદ્ધ આત્મા, તો આ ખાલી શુદ્ધ આત્માની વાત કરો છો, આમાં શું ધર્મ આવ્યો? ખ્યાલ આવે છે ને? તો પુરુષાર્થ ધર્મ આ બધી જીવની અવસ્થાઓ છે કે નહીં? તો જીવની અવસ્થા છે તો એની એફર્ટ પણ જીવમાં કરવી પડે કે શરીરમાં કરવી પડે? જીવમાં કરવી પડે ને. તો જીવ પાસે જે જ્ઞાનરૂપી સાધન છે એ જ્ઞાનરૂપી સાધન દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીને, પહેલા સ્વાધ્યાય કરીને વસ્તુ સ્વરૂપ સમજીને એના પર ખૂબ તત્વ વિચાર કરે કે આ શું કહેવા માંગે છે, આ જીવનું ખરેખર સ્વરૂપ શું છે, પુરુષાર્થ શું કરવાનો, આ બધું વિચાર કરીને જે નિર્ણય સુધી પહોંચે કે નહીં જો આ આમ જ છે, આ જ સાચું છે, આમ જ કહેવા માંગે છે, મારું ખરેખર સ્વરૂપ આ છે, એને સાચો તત્વ નિર્ણય કહેવાય. આવા તત્વ નિર્ણય દ્વારા જીવને સમ્યક દર્શન થાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું દ્રવ્યલિંગી મુનિરાજ. દ્રવ્યલિંગી મુનિરાજ શું નથી કરતા? જો નગ્ન દિગંબર મુનિરાજ છે કે નહીં, 28 મૂળગુણ એકદમ ચોખ્ખા પાડે છે, જેવા કોઈ પણ મુનિરાજ કુંકુંદાચાર્ય આદિ પાડતા હોય એવા ચોખ્ખા પાડે છે, બાહ્યની બધી ક્રિયા એકદમ વ્યવસ્થિત કરે છે, 11 અંગ સુધીનું શાસ્ત્ર જ્ઞાન છે એમને, હોઈ શકે મેક્સિમમ ત્યાં સુધી હોઈ શકે, ઓછું પણ હોય એટલું બધું હોઈ શકે, ખ્યાલ આવે છે કે નહીં? તો એમને આત્માની વાત નહીં સાંભળી હોય, સાંભળી હશે કે નહીં? હા, પણ એ જ્ઞાનમાં પોતા પણ કે જો મને આટલું જ્ઞાન છે, જો હું આ કાર્ય કરું છું, જો 28 મૂળગુણનું શુદ્ધ પાલન કરું છું, આ જીવનું જે સ્વભાવમાં એકત્વ આવવું જોઈએ ત્યાં સુધી ન પહોંચવું એ ખરેખર પુરુષાર્થની હીનતા છે. આપણે 2-4 ક્લાસ પહેલા જો આમાં 7 તત્વોને પણ ટચ કર્યા હતા, કોઈને યાદ હોય તો આપણે વાત કરી હતી કે 7 તત્વોને શું કીધું કે પ્રયોજનભૂત 7 તત્વ છે, ખ્યાલ આવ્યો ને? અને ત્યાં પ્રયોજનભૂતનું શું મતલબ? પ્રયોજનભૂતનું શું મતલબ? કે જેટલું જ્ઞાન અને નિર્ણય કરવાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય એને પ્રયોજનભૂત કહેવાય. સપોઝ કોઈ આર્કિટેક્ટનું જ્ઞાન કરે, એક એક ઓલામાં કઈ જાતના જોઈન્ટ હોવા જોઈએ, કઈ જાતનું વજન આવવું જોઈએ, કેવા તમારે ઓલા સ્ટેટ મૂકવા, વેન્ટિલેશન મૂકવા, બારીઓ મૂકવી, આ જ્ઞાન પ્રયોજનભૂત ખરું કે નહીં? આ પ્રયોજનભૂત જ્ઞાન નથી. આ શરીરમાં કેટલા રોગ થાય છે એ જ્ઞાન એને જાણવું પ્રયોજનભૂત ખરું કે નહીં? એ પ્રયોજનભૂત નથી. અચ્છા, થોડાક આગળ વધીએ. આપણે ભગવાનની પૂજા ભક્તિ કરીએ તો આ શરીરને કેવી રીતના નમાવવાનું, હાથ કેવી રીતના રાખવાનો, આમ રાખવાનો આમ રાખવાનો, અર્ઘ ચડાવતી વખતે અંજલિ કેવી રીતના રાખવાની, આમ ચડાવવાનું કે આમ ચડાવવાનું, આ પ્રયોજનભૂત ખરું કે નહીં? જો જ્યાં શુદ્ધાત્માની વાત તમે ત્યાં સુધી ન પહોંચ્યા, રાગ દ્વેષ થી ભેદનાન કરવાની વાત સુધી ન પહોંચ્યા, આશ્રવ બંને દૂર કરીને સંવર્ધ ઉજવા મોક્ષ, એ જ પ્રવાહ, બાકીનું પ્રયોજનભૂત નથી. આ સાત તત્વો તે પ્રયોજનભૂત છે. ખ્યાલ આ સાત જ કેમ કીધા, બાકીના બધાને જનરલાઇઝ કરીને અજીવમાં નાખી દીધા. અજીવ ઇઝ અ વેરી બિગ સેટ. મારો શુદ્ધાત્મા એ જીવ તત્વ. જયારે સ્થૂળ અપેક્ષા એ કહે તો એમ કહેવાય કે બધા જીવ જીવ તત્વ, પણ ખરેખર પછી સૂક્ષ્મતામાં જઈએ તો આ શુદ્ધાત્મા, આ જીવ દ્રવ્ય અને અનંત ગુણોનો અભેદ પિંડ, એ જીવ તત્વ. બાકી અન્ય જીવ પણ મારામાં જે, મારા માટે અજીવ નથી, એ મારા માટે અન્ય જીવ છે, એટલે અજીવ છે. અજીવમાં શું આવે? આ વિશ્વના અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, બધા દ્રવ્ય, બધા અન્ય જીવો, બધું અજીવ. અજીવમાં કેમ એને નાખ્યા? આપણું ઘર, આપણા કપડા, ગાડીઓ, આપણું કહેવાય ને, બાકી બધું આપણું જ કહેવાય ને. આપણા ચશ્મા, આપણા સુંદર વાળ, આપણા કહેવાય છે ને. જો અહીંયા આપણા જીવના સંયોગોમાં છે, બાકી હજી પણ આપણા જ કહેશું તો નિત્યા તો ક્યાંથી દૂર જશે? પણ આ બધા પણ જેની પ્રત્યે આપણા મોહ રાગ દ્વેષના પરિણામ આવેલા છે. ખ્યાલ આવ્યો ને? હવે સમજો, સિદ્ધશિલા છે ને ઉપર, તો આઠમી પૃથ્વી છે, એ પૃથ્વીના પુદ્ગલ પરમાણુ, એ પૃથ્વીના પુદ્ગલ પરમાણુ એ મારા માટે અજીવ તત્વ કહેવાય કે નહીં? જો એની સાથે તો મારા રાગ દ્વેષના પરિણામ બી નથી, એની સાથે કઈ સંબંધ જ નથી ને, તો ખરેખર તો એનું જ્ઞાન એ પ્રયોજનભૂત બી નથી અત્યારના. કેમ કે મારા રાગ દ્વેષના પરિણામ જેની સાથે જોડાયેલા છે, જેને કારણે મને રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે, એવા પુદ્ગલ પરમાણુ, ખ્યાલ આવે કે આ ઘર, મકાન, ગાડી આદિ જે પણ હોય, એ બધાને અજીવના છે, એ બધા વધારે મહત્વના છે. કેમ કે એને કારણે મને રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે કે નહીં? મારા માટે પ્રયોજન શું છે? સુખી થવા માટે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો ભેદનાન કોનાથી કરવાનું છે? જેને કારણે મને રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે એનાથી ભેદનાન કરવાનું છે. ખ્યાલ આવે કે નહીં? નરકમાં સમજો કોઈ કઈ પર્ટિક્યુલર બિલમાં ટેમ્પરેચર આટલું છે, એનાથી આપણે ભેદનાન કરવાનું છે? એ આપણને અત્યારને કઈ લાગે વળગે નહીં ને. ખ્યાલ આવ્યો કે અમેરિકામાં, કેલિફોર્નિયામાં પેલું એક કોઈક તો પર્વત છે, એ પર્વત માંથી વોલ્કેનો નીકળે છે, તો આપણે એનાથી ભેદનાન કરવાનું છે? કઈ લાગે વળગે નહીં ને આપણને. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધાને અજીવમાં નાખ્યા. કેમ? કેમ કે મારાથી અન્ય તત્વ છે અને પોતાનો આખો પુરુષાર્થ, આખો પુરુષાર્થ, આ આશ્રવ બંધ સંવર નિર્જા મોક્ષ, એ પોતાની વિકારી પર્યાયોને દૂર કરવાનું, તે જ્ઞાન એનાથી કરવામાં લગાવવાનું. ખ્યાલ આવે છે કે નહીં? જો આ વાત આપણી ક્યાંથી નીકળે છે કે પાંચ સમવાયની વાત ચાલી, એમાં પુરુષાર્થની વાત મુખ્યત્વે ચાલી. શાસ્ત્રમાં તો દ્રવ્યલિંગી મુનિરાજનું એક્ઝામ્પલ છે, અને એને આધારે જે સાત તત્વોનું વર્ણન એવી રીતના, અમુક શાસ્ત્રમાં તો શાસ્ત્રીય ભાષાની વાત થાય. ખ્યાલ આવે ને? પછી એનું એપ્લિકેશન આપણે આપણા પર જાતે કરવું પડે, આપણે એના પર ચિંતન મનન કરવું પડે કે ભાઈ આ વાત મને કેવી રીતના અપ્લાય થાય, એને તત્વ વિચાર કહેવાય. ખ્યાલ આવ્યો નહીં? તો ચાલો હવે આગળ વધીએ. આવો તત્વ વિચાર કરીને જીવનું મુખ્ય પ્રયોજન શું છે? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પ્રગટ કરવું, સંવર્ધી પર્યાયને પ્રગટ કરવું. તો જો એની ચર્ચા આપણે 146 થી 149 સુધી લાસ્ટ ક્લાસમાં આપણે શરૂ કરી હતી, આ 150મો ક્વેશ્ચન લઈએ છે, એમાં બધું સમરી આવી જશે. જો 150 એટલે એક મિનિટ ખાલી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. જો 146 147 સમ્યક દર્શન કોને કહે છે એના ઉપર આવ્યું, એમાં આપણે પેલા મોક્ષના પ્રકાશકના જે ચાર પાયા છે, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, સાત તત્વોની શ્રદ્ધા, સ્વપરનું ભેદના, આત્માનો અનુભવ, બરાબર, એની આપણે ચર્ચા વાત કરી. પછી જો 147માં સમ્યક દર્શન થતા કેવી શ્રદ્ધા થાય છે કે હું આત્મા છું, આ રાગાદી કરવો ન કરવા જોઈએ, એ બધી આપણે હમણાં વાત થઈ, બરાબર. तो पछी सम्यक दृष्टि ने विषयाधिक में केम प्रवर्ते थयो ये आपणे ए पण वात लास्ट टाइम थई गई थी कि सम्यक दृष्टि छे पछी चारित्र गुण में इमने पूर्णता थई नथी तो हजी विषयों में प्रवृत्ति थाय छे पण एमां इमने निर्णय पक्को छे अलिप्त मानता हशे एटले जो पोते अलिप्त छे एम जाने छे પણ તો પણ હજી રાગ દ્વેષ ના ભાવ છે હજી પૂર્ણ વિતરાગી નથી થઈ ગયા જેવી રીતના અરિયંત ભગવાન છે અરિયંત ભગવાન મુનિરાજ અને સમ્યક દ્રષ્ટિ એ ત્રણને સાથે ઉભા રાખો અરિયંત ભગવાન તો નિરંતર આત્મામાં લીન છે હવે એમને કોઈ કોઈ પદાર્થ પ્રત્યે વિકલ્પ સુદ્ધા નથી મુનિરાજ કેવા છે કે નિરંતર આત્મામાં લીન છે નિરંતર એટલે સોરી નિરંતર નહીં વારંવાર વારંવાર આત્મામાં લીન થાય છે પણ એ વારંવારમાં પણ ગેપ પડે છે ને વચમાં તો ગેપ પડે છે તો ત્યાં શું કરે છે કેમને વિકલ્પ ઉત્પન્ન થાય છે કેવો વિકલ્પ થાય છે કે ભાઈ સંસારના જીવોનું કલ્યાણ થાય એમના માટે જીવવાણી લખવાનો એમને વિકલ્પ આવે છે પોતાના 28 મૂળ ગુણ પાલન કરવાનો વિકલ્પ આવે છે હવે સમ્યક દ્રષ્ટિને જુઓ એમને તો 6 મહિનામાં 1 વાર આત્માનો અનુભવ થાય છે 6 મહિનામાં 1 વાર મિનિમમ થાય વધારે પણ થઈ શકે પણ હવે બાકીના ટાઈમમાં તો વિકલ્પમાં છે ને તો એમને કેવા વિકલ્પ આવે છે કે એમને પુણ્યના પણ આવે છે ને પાપ ભાવ પણ આવે છે પુણ્યના વિકલ્પ કેવા આવે છે કે એમને 6 આવશ્યકનો નિયમ હોય ડેલી દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ દાન બરાબર અન્યાય અનીતિ અભક્ષ નો ત્યાગ હોય 8 મૂળગુણ નું પાલન હોય ઓલું છે ને મધ માસ મધુ 5 ઉડુંબર ફળ સપ્ત વ્યસન નો ત્યાગ હોય આ બધું તો એમના નિયમ હોય એટલે આટલું તો બેઝિક જ હોય એના સિવાય એમને બીજો કોઈ વ્રત નથી તો હજી પણ ઘર ગૃહસ્થીમાં રહે છે ખાવા પીવાનો વિકલ્પ એમને આવે છે ને હજી પણ તો ખાવા પીવાનો વિકલ્પ સાથે એના રાગ પણ છે કે જો મને આ વસ્તુ ભાવે છે આ નથી ભાવતી એવો પણ વિચાર આવે અંદર નિર્ણય પાક્કો છે કે હું આત્મા છું ને આ બધા પૂતગલ છે બધા એક સમાન છે પણ તો પણ હજી ચારિત્રની અસ્થિરતા છે એમાં આ વસ્તુ મને ભાવે છે ને આ નથી ભાવતી એવો વિકલ્પ આવે છે વિકલ્પ આવે છે એમના રાગના પરિણામ છે પણ સાથે નિર્ણય પણ છે કે ભાઈ ભલે મને આવો વિકલ્પ આવ્યો પણ બે સમાન જ છે ખરેખર કઈ ફરક નથી જો તો પછી વિષયાદિકમાં શું કામ પ્રવર્તે છે સમ્યક દ્રષ્ટિ જેમ કે હજી પૂર્ણ વિતરાગી નથી થઈ બરાબર આગળ જોઈએ સમ્યક દર્શન થયા પછી દેશ ચારિત્ર સકલ ચારિત્રનો પુરુષાર્થ ક્યારે પ્રગટે છે તેમાં આપણે જોયું સંવર પછી નિર્જરા કે જેમ જેમ પુરુષાર્થની ઉગ્રતા થતી જાય અંદર આત્મામાં લીનતા વધતી જાય શુદ્ધિની વૃદ્ધિ થતી જાય તો ચારિત્ર મોહ મંદ પડતો જાય છે અને મન પડતા પડતા ચારિત્રમોમાં એક કશાય ચોકડીથી 2નો જો નાશ થાય તો દેશ ચારિત્ર પ્રગટ થાય 3નો નાશ થાય તો સકલ ચારિત્ર પ્રગટ થાય બરાબર ચાલો આજે નવો એક ક્વેશ્ચન લઈએ 150 સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા પછી ગમી જીવ શું કરે છે જો આમાં આખો મોક્ષ માર્ગ આપણને ફરીથી રિપીટ કરી દેશે ભલે વાત છે સમ્યક ચારિત્ર પ્રગટ થયા પછી પ્રગટ થયા પછી એટલે સમ્યક ચારિત્ર ક્યારે પ્રગટ થાય તમે શું કહો છો ક્યારે થાય મુનિ દશામાં તમે શું કહો છો અરિયન દશામાં તમે જય જય જો ચારિત્ર ગુણ તો જીવમાં અનાદિ અનંત છે ને જીવમાં જેવી રીતના જ્ઞાન ગુણ અનાદિ અનંત છે તો ચારિત્ર ગુણ પણ અનાદિ અનંત છે જેવી રીતના જ્ઞાન ગુણ નું કાર્ય જાણવું છે તો ચારિત્ર નું કાર્ય શું છે કોઈ પણ વસ્તુમાં લીનતા કરવી સ્થિરતા કરવી જયારે જે મિથ્યા દ્રષ્ટિ હતો અને સમજો આ ફોનમાં એને કઈક ગયું તો એટલો વખત જેટલો ક્ષણ આ ફોનમાં છે એટલો વખત એમાં લીનતા થઈ ને હવે જયારે પણ પર પદાર્થ તરફ ગમા અણગમાનો ભાવ થાય તો રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે એટલે ક્યારે પણ પર પદાર્થમાં લીનતા થઈ તો ઓલવેઝ રાગ દ્વેષના ભાવ થાય જ બરાબર તો પહેલા ગુણસ્થાનથી તો જીવને મિથ્યા ચારિત્ર છે કેમકે નિરંતર રાગદ્વેષ આદિના પરિણામોમાં જ છે, અને શ્રદ્ધા વિપરીત છે એટલે ચારિત્ર ને મિથ્યા ચારિત્ર છે. જયારે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન પ્રગટ થયું તો સમ્યક દર્શન પ્રગટ થવાની સાથે જેટલી લીનતા આત્મામાં ઉગ્રપણે પાંચમા કે છઠ્ઠા સાતમામાં થાય છે એટલી ચોથામાં નથી, એટલે એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. સમ્યક ચારિત્ર નો જ ભેદ, એટલે સમ્યક ચારિત્ર ચોથા ગુણસ્થાનથી પ્રગટ થાય, પણ એમને હજી એટલી લીનતા નથી કે વ્રત ઉપવાસ આદિ એટલે સોરી 12 પ્રકારના વ્રત 28 મૂળ ગુણ આદિ પાલન કરવાનું એમને ભાવ ઉત્પન્ન થાય, એકદમ આત્મામાં જ લીન રહે એવી એમને હજી સ્થિરતા નથી. થોડીક જ સ્થિરતા આવી છે હજી, ખ્યાલ આવ્યો છે ને? જેમ જેમ આગળ વધતા જાય એમ એમનું ચારિત્ર વધારે વધારે શુદ્ધ થતું જાય. જો આપણે વાંચીએ, એકાકાર નિજ્ઞાયક સ્વભાવમાં વિશેષ રમણતા કરતા, જો વિશેષ કીધું, જયારે ચોથા ગુણસ્થાનમાં હતા ત્યારે રમણતા તો થઈ ગઈ, રમણતા એટલે કે પોતાના આત્મામાં લીન થવું. જો પોતાના આત્મામાં લીન થવું એટલે શું? પ્રેક્ટિકલ કેવી રીતના વિચાર કરો, જયારે આપણે સમજો કોઈ વસ્તુ આપણને બહુ ગમે, આપણને કોઈ વસ્તુ બહુ ગમતી હોય, કોઈ બુક રીડિંગ કોઈને બહુ ગમે તો પુસ્તક વાંચવામાં લીન થઈ જાય કે? કોઈને ભોજન આદિમાં બહુ આનંદ આવતો હોય, કોઈ સારી પોતાની ભાવતી વાનગી હોય તો ખાવામાં એકલા ક્ષણ તો લીન થઈ જાય કે? લીન થવું એટલે જાણે બહુ વખત માટે લીન થાય નહીં, ભલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે તો એમાં એન્ગ્રોસ થઈ જાય છે. ઘણા ઓફિસના કામમાં લીન થઈ ગયા હોય તો ખબર જ ન પડે ટાઈમ ક્યારે ગયો કેટલો ગયો, ખ્યાલ આવે છે કે? અને લીન થવું કે તો લીન તો આપણે પણ થઈએ છીએ. ઘણી વાર ગુરુદેવશ્રીના અમુક પ્રવચનમાં બહુ મજા આવીને ખબર જ ન પડી કલાક ક્યાં વળે છે, એવું થાય છે કે? તો આને કહેવાય લીન થવું. પણ આ લીન કેમાં છે કે પર પદાર્થમાં લીન, એ પર પદાર્થમાં લીનતા નહીં, નિજ જ્ઞાયક સ્વભાવમાં લીનતા. પોતાના આત્માનો જીવ વિચાર ચિંતન કરતા કરતા એ વિચાર પણ બંધ થઈ જાય, એમાં એકદમ લીન થઈ જાય, એને ખરેખર સમ્યક ચારિત્ર અથવા સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. હવે સમ્યક દ્રષ્ટિને પણ એ છે તો ખરું, પણ અમુક જરાક જ અંશે એમને આત્માનો અનુભવ થાય છે. હવે એમાં વિશેષ લીનતા, વિશેષ રમણતા થતા, તો વિશેષ થતા એટલે શું? ત્રણ વસ્તુ થાય. એક, કે આત્મામાં અનુભવ કરવાની ફ્રીક્વન્સી વધતી જાય, જલ્દી 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 અનુભવ થતો જાય. બીજું, લાંબો ટાઈમ સુધી અનુભવ રહે, કોઈ એક વખત આત્મામાં લીન થાય તો પહેલા બહુ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે અનુભવ રહેતો હતો, હવે વધારે વધારે કાળ એમાં રહે છે. અને ત્રીજું, વધારે ઊંડો અનુભવ થાય, ઊંડો એટલે એ વિશુદ્ધિ વધતી જાય, જયારે આત્માનો અનુભવ કરે તો એમાં વિશુદ્ધિ વધતી જાય. તો ત્રણ પ્રકારની વિશેષ રમણતા થાય છે. તો જો વિશેષ રમણતા કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ રીતે ધર્મની પરિણતિની વૃદ્ધિ અનુસાર શુદ્ધતા વધતી જાય. આ ધર્મની પરિણતિ એટલે શું? ધર્મની પરિણતિની વૃદ્ધિ એટલે શું? રાજદ્વેષ ને ધર્મની પરિણતિ એટલે આ આત્મામાં લીનતા, ખ્યાલ આવે ને? ધર્મ કોને કહેવાય? પોતાના સ્વભાવમાં લીન રહેવું એને જ ધર્મ કહેવાય. એનાથી ક્યાંય પણ બહાર આવ્યા અને બીજું કાંઈ પણ કાર્ય કર્યું એને ધર્મ ન કહેવાય, ખ્યાલ આવે ને? તો જો ધર્મની પરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે, અને શુદ્ધતાના પ્રમાણમાં ઘાતી કર્મના સ્થિતિ અનુભાગ સ્વયં ઘટે છે. જેમ જેમ શુદ્ધિ વધે તો શુદ્ધિ વધતા ગુણસ્થાન પણ વધારે ઉપજે, કસાય ચોકડીનો પણ નાશ થતો જાય. પહેલા એક હતા ચોથા ગુણસ્થાનમાં, એમાંથી બે થયા પાંચમા ગુણસ્થાનમાં, છઠ્ઠા સાતમામાં ત્રણ ચોકડીનો અભાવ થઈ ગયો, એનો પણ નાશ થતો જાય છે, એના સ્થિતિ અનુભાગ સ્વયં ઘટે છે. કાં તો આખા કર્મનો નાશ થઈ જાય, અથવા એની જેટલી ક્વોન્ટિટી છે એની સ્થિતિ ઘટતી જાય. સ્થિતિ એટલે કે કેટલો પીરિયડ એ આપણી સાથે રહેશે ટાઈમ, અને અનુભાગ એટલે કેટલું ફળ આપશે, તો એ ફળ ઘટતું જાય. અને ક્રમે ક્રમે આગળ વધતા પૂર્ણ વિતરાગતા પ્રગટે છે, ત્યારે દ્રવ્ય મોહ કર્મનો પણ સ્વયં નાશ થાય છે. જેમ જેમ શુદ્ધિ વધતી જાય અને બારમે ગુણસ્થાન पूर्ण विस्तार का प्रगट है। तो ये द्रव्य मोह कर्म, द्रव्य मोह कर्म એટલે જે એક્ચ્યુઅલી કર્મ પરમાણુ છે તે મોહનીય કર્મની જડ પૂજ્ય રજ એનો પણ નાશ થાય છે। જો એના પછી ત્યાર પછી પરિણામ વિશેષ શુદ્ધ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે। બારમા ગુણસ્થાનથી હજી આગળ જાય છે, પરિણામ વિશેષ શુદ્ધ થતા હવે તેરમામાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે। ત્યાં ત્રણ ઘાતિ કર્મનો સ્વયં નાશ થાય છે, એ ત્રણ ઘાતિ કર્મનો સ્વયં નાશ થાય છે। બારમા પછી તેરમામાં જવા માટે કેટલી મહેનત કરવી પડે, હવે એક ટ્રેક પર એકવાર એક તપક શ્રેણી પર ચડી જાય ને જી, તો પછી આગળ આગળ વિશુદ્ધિ ઓટોમેટિક થાય જ છે। એ પ્રોસેસમાં આગળ આગળ જઈને જો ઓટોમેટિક થાય છે એટલે ત્યાં જીવનો પુરુષાર્થ નથી એમ ને, જીવનો પુરુષાર્થ અંદરમાં છે, પણ હવે પુરુષાર્થ પણ એક ક્રમમાં વધતો જ જાય અને વિશેષ વિશુદ્ધિ થતા થતા હવે પૂર્ણ શુદ્ધતા થતા જાતિ કર્મનો પહેલા નાશ થયો, પછી બાકીના ગુણોના પર્યાયની પૂર્ણ શુદ્ધતા થતા અજાતિ કર્મનો પણ સ્વયં નાશ થાય છે અને જીવ સિદ્ધ પદને પામે છે। શરૂઆત ક્યાંથી કરી કે મિથ્યા વ્યક્તિ હતા ત્યાંથી પોતાના આત્માનો નિર્ણય કર્યો, એને જાણ્યો, એને અનુભવ્યો, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય। પછી આગળ કેવી રીતના વધ્યા કે એ જેનો અનુભવ કર્યો હતો એમાં જ હવે વિશેષ વિશેષ અનુભવ કરવાનો પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ દ્વારા અનુભવની ઉગ્રતા થઈ તો શુદ્ધિની પણ વૃદ્ધિ થઈ, તો ગુણસ્થાન પણ વધ્યું, પાંચમા માં આવ્યા, છઠ્ઠા સાતમાં આવ્યા, એનાથી આગળ જવા માટે શું પુરુષાર્થ કર્યો, તો એ જ પુરુષાર્થ કર્યો કે પાછો પોતાના આત્મામાં જવાનો વિશેષ વિશેષ પુરુષાર્થ કરતા હવે આત્મામાં પૂર્ણ લીન થયા બુદ્ધિપૂર્વક, તો આગળ ઉપર શ્રેણીમાં ગયા, ઉપશમ શ્રેણીમાં ગયા, શિક્ષક કોને નક્કી કર્યું, જો એમાં બે વાત આવે, ખરેખર બુદ્ધિપૂર્વક તો જીવ કાંઈ એમાં વિશેષતા કરતો નથી ને, સાતમામાં એ અનુભવમાં જ લીન છે અને સ્વાતિશય અપ્રમતમાં જાય પહેલા નીચે સાતમાના પહેલા ભાગમાં, પછી સાતમાના બીજા ભાગમાં જાય, પછી શ્રેણીમાં ચડે, જીવ એ નક્કી નથી કરતો કે ચલો હું ઉપશમ શ્રેણીમાં જઈ આવું એક વાર કે ચલો હું સપક શ્રેણીમાં જઈ આવું, જીવ તો પોતાના આત્મામાં લીન છે, ખ્યાલ આવે। પણ બીજું કથન શું આવે કે ભલે આત્મામાં લીન છે પણ જેવી લીનતા જોઈતી હતી એવી લીનતા ન થઈ એટલે ઉપશમ શ્રેણીમાં ચડ્યા, ખ્યાલ આવે ને। એટલે એક પુરુષાર્થની ભાષા છે અને એક અવા યોગ્ય જે હોનહાર જેની ભાષા છે, કે શપકમાં જ જવાના હતા તેમાં ગયા, આમાં જવાના હતા તો આમાં ગયા, ખ્યાલ આવ્યું ને। તો હવે જીવ પોતાના આત્મામાં વધારે ઉગ્રપણે લીન થઈને શ્રેણી ચડીને હરિયન પરમાત્મા થાય છે અને પછી સિદ્ધ થાય। મૂળ મુદ્દો મારે શું કહેવો છે કે મિથ્યા દ્રષ્ટિ અવસ્થાથી લઈને સિદ્ધ પરમાત્મા સુધી જીવે શું એફર્ટ કરી, જીવે ફક્ત પોતાના આત્માનો અનુભવ કરીને એમાં જ નિરંતર લીનતા કરવાનો પુરુષાર્થ કર્યો। કર્મની પ્રકૃતિ કેટલી હોય, 148 બરાબર, તો કઈ પ્રકૃતિનો ક્યારે નાશ કરવો, એનો ક્યારે નિર્જરા થવી, અમુક તો પેલી હોય ને પાછી નિર્જરતી નિકાસી વાળી, એને તમે કાંઈ ન કરી શકો, એનું કાંઈ ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ને બધું કાંઈ ન કરી શકો, તો આપણે તો કંઈક પ્લાનિંગ કરવું પડે ને કે જીવે આ ટાઈમે આટલા પુરુષાર્થ કરવાનો, તો એ કર્મનું આમ થશે ને આ કર્મનું આમ થશે ને આ કર્મને જલ્દી નાશ કરી નાખવા છે ને આ કર્મને વાંધો નહીં ભલે મોડા હોય તો પણ, આવું જીવે કંઈ મહેનત કરી કે જીવે કંઈ નક્કી કર્યું કે નહીં, તો જીવે શું કર્યું, જો જીવ તો બસ પોતાના આત્મામાં લીનતાનો એક જ પુરુષાર્થ કરે છે, એના સિવાય બાકીનું બધું ઓટોમેટિક થાય છે, ખ્યાલ આવે છે, જે વધારે બોજો લઈને ચાલે ને કે કર્મનું આમ કરવું પડશે ને આમ કરવું પડશે ને કર્મને ખપાવવા પડશે ને, એ બોજાથી ક્યારે એનું કાર્ય ન થાય, જીવ ફક્ત એક જ વસ્તુનું કાર્ય કરી શકે છે પોતાના દ્રવ્યનું। શું કાર્ય કરે છે પોતાના દ્રવ્યનું, કે બસ પોતામાં લીનતા કરે ને એ એક જ કાર્ય કરવા લાયક છે. લીનતા ન કરે તો ઊંધા પુરુષાર્થ દ્વારા રાગ દ્વેષમાં પુણ્ય પાપમાં પણ જીવ જ મહેનત કરે છે. ખ્યાલ આવ્યો કે એમાં પણ જીવ જ મહેનત કરીને ઊંધો પુરુષાર્થ કરે છે. અને સીધો પુરુષાર્થ કરે તો પોતાના આત્મામાં લીનતાનો પણ જીવ જ પુરુષાર્થ કરે. પણ જીવનો પુરુષાર્થ ક્યાં કામ ચાલે? કે પોતાના આત્મામાં. હમણાં મિથ્યાત્વ અવસ્થામાં પુરુષાર્થ શું કરવો? સમ્યક તો ઠીક છે, દેટ ઇઝ એન્ડ પ્રોડક્ટ, દેટ ઇઝ એન્ડ પ્રોડક્ટ ને. કે અત્યારના મિથ્યાત્વ છે, એન્ડ પ્રોડક્ટ ઇઝ સમ્યક છે. એમાં મહેનત શું કરવી? પુરુષાર્થ શું કરવો? ભેદ જ્ઞાન એટલે શું કરવું? આ જીવ હું છું, આ શરીર આજે હું નથી. આ જીવની જે પર્યાયો થાય છે એ મારા જ્ઞાનમાં આવે છે. આ પર પદાર્થની જે પર્યાયો થાય છે એ પણ મારા જ્ઞાનમાં આવે છે, પણ એનું કઈ કરી શકતો નથી. તો મારે કરવાનું શું રહ્યું? પુરુષાર્થ શું કરવાનું રહ્યું? કે ભાઈ હું મારી વસ્તુને જાણું છું, પરને પણ જાણું છું, મારી પર્યાય તો હું કરું છું, પરની પર્યાય હું કરી શકતો નથી. આવો નિર્ણય કરવો કે હું બીજા કોઈનું કાંઈ કરી શકતો નથી, મારે બીજાનું કાંઈ કરવાનું નથી, કાંઈ નથી કરવાનું, એમ નિર્ણય કરવો એને પુરુષાર્થ છે. આપણી ટેન્ડન્સી શું છે? કે કંઈક કરી નાખવું. ખ્યાલ આવે ને? એ ટેન્ડન્સીને જ અનાદિકાળનું મિથ્યાત્વ છે. કેમ કે અનાદિકાળથી આપણું મિથ્યાત્વ છે એટલે જ આવી ઊંધી ટેન્ડન્સી છે કે આમ કરી નાખે, તેમ કરી નાખે. પણ કંઈ ન કરી શકીએ, કાંઈ નથી કરવાનું, ને કાંઈ કરી શકતો નથી, એમ નિર્ણય કરો, એ જ ખરેખર પુરુષાર્થ છે. ચાલો જો આગળના અમુક ક્વેશ્ચન લઈએ. જો નેક્સ્ટ ત્રણ ક્વેશ્ચન છે ને બહુ સિમિલર છે, ઓલમોસ્ટ આઈડેન્ટિકલ જ છે. જો વાંચીએ, પહેલું, નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારના સમ્યક દર્શન છે ક્વેશ્ચનમાં. તો બે પ્રકારના સમ્યક દર્શન છે, એક નિશ્ચય અને એક વ્યવહાર. જો એવો જ ક્વેશ્ચન 152 છે, નિશ્ચય સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક જ્ઞાન, તો બે પ્રકારનું સમ્યક જ્ઞાન છે. પછી જો ત્રીજું 153, નિશ્ચય સમ્યક ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર, તો એ બે પ્રકારનું ચારિત્ર છે. હવે એ લોકોના એમના ત્રણેયના આન્સર પણ આઈડેન્ટિકલ છે. આપણે પહેલા 151 નો આન્સર વાંચીએ, પછી બીજાનો આન્સર જોશું. જો 151, ના, નિશ્ચય સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નથી. એટલે સોરી, સમ્યક દર્શન એક જ પ્રકારનું છે. સમ્યક દર્શન એટલે શું? આ હું જીવ છું એવો નિર્ણય કરવો. જો નામ છે દર્શન, દર્શન એટલે જાણે આપણને લાગે કે કંઈક દર્શન કરવાનું હશે, કંઈક જોવાનું હશે, એમ નથી. હું આ જીવ છું એવો નિર્ણય કરવો એ શ્રદ્ધાની પર્યાય છે ને, શ્રદ્ધા ભૂમિ. નિર્ણય કરવો તો ખરેખર નિર્ણય તો એક જ પ્રકારનો છે ને, કે આ હું છું. અને એવા પ્રકારનો નિર્ણયને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. જો વાંચીએ, સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નહીં, પણ તેનું કથન બે પ્રકારે છે. એને વર્ણન કરવાની બે પ્રકારની પદ્ધતિ, જ્યાં સાચા સમ્યક દર્શનનું નિરૂપણ કર્યું તે નિશ્ચય સમ્યક દર્શન છે, તથા જે સમ્યક દર્શન તો નથી પણ સમ્યક દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉચ્ચારથી સમ્યક દર્શન કહેવાય છે. જીવે પોતાના આત્માનો નિર્ણય કર્યો એ જ ખરેખર ખરેખર સમ્યક દર્શન છે, ખરેખર એટલે નિશ્ચય. અને એની સાથે જે બીજા નિમિત્તો હોય છે, નિમિત્ત એટલે કે સમજો મેરુ પર્વતના જિનાલયોમાં દર્શન કરવા ગયા હતા ને ત્યાં સમ્યક દર્શન થયું, તો એ મેરુ પર્વતના જિનાલયોથી મને સમ્યક દર્શન થયું એમ કહેવાનો ઉપચાર છે. એ ઉપચારને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવ્યો કે? જો તો જે ખરેખર સમ્યક દર્શન છે તેને નિશ્ચય કહેવાય, અને સાથેના નિમિત્તને સહચારી જાણીને ઉપચારથી એને પણ સમ્યક દર્શન કહેવાય છે. ઉપચારથી પણ તે વ્યવહાર સમ્યક દર્શનને સાચું સમ્યક દર્શન માને તે શ્રદ્ધા ખોટી. કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. આ તો સમ્યક દર્શનમાં, પછી જ્ઞાનમાં, પછી ચારિત્રમાં, પણ શાસ્ત્રમાં જ્યાં પણ નિશ્ચય વ્યવહારની વાત આવે તો એનું લક્ષણ આવું જ છે. નિશ્ચય એટલે સાચું, આવું જ છે એમ માનવું. વ્યવહાર એટલે ખોટું, ઉપચાર આમ નથી પણ ખાલી કહેવાની પદ્ધતિ છે એમ ત્યાં સમજવું. તો સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. નિરૂપણ એટલે કહેવાની પદ્ધતિ. નિરૂપણની અપેક્ષા એ સમ્યક દર્શનના બે પ્રકાર કયા? પણ એક નિશ્ચય સમ્યક દર્શન છે તથા એક વ્યવહાર સમ્યક દર્શન છે એમ બે પ્રકારે માનવા તે મિથ્યા છે. ઘણા લોકો માને ને કે ભાઈ મોક્ષ માર્ગ બે પ્રકારનો, એક ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. તમે ભક્તિથી કરો છો, અમે જ્ઞાનથી કરીએ છીએ, એમાં શું ખ્યાલ આવે? મોક્ષ માર્ગ તો એક જ વસ્તુ છે, પોતાના આત્માનો નિર્ણય કરવો, જાણવું, અનુભવ. આના સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. તમે હવે ગમે તે રીતે વર્ણન કરો, ખ્યાલ આવ્યો ને? વસ્તુ એક જ છે એને નિશ્ચય કહેવાય, અને બીજી બધી રીતે વર્ણન કરવાની પદ્ધતિ એને વ્યવહાર કહેવાય છે. જો આપણે જ્ઞાન અને ચારિત્રનો પણ ક્વેશ્ચન વાંચી લઈએ, બધા સિમિલર આન્સર છે. નિશ્ચય સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક જ્ઞાન બે પ્રકારનું જ્ઞાન છે? તો ના, સમ્યક જ્ઞાન કઈ બે પ્રકારના નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા સમ્યક જ્ઞાન ને સમ્યક જ્ઞાન કહ્યું તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. પણ સમ્યક જ્ઞાન તો નથી, પણ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે અથવા સહચારી છે, એને ઉપચારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને આપણે આ શાસ્ત્ર ને વાંચીએ, સમ્યક જ્ઞાન કહેવાય છે ને, ત્યાં તત્વાર્થ સૂત્રમાં આવે છે ને કે જીવ અજીવ આશ્રવ બંધ સંવર ઉર્જા મોક્ષ, એની સાચી શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવાય. એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. તો સાત તત્વ એટલે અજીવનું જ્ઞાન એ સમ્યક દર્શન છે કે નહીં? સોરી, સમ્યક જ્ઞાન છે કે? ખ્યાલ આવે ને? ક્વેશ્ચન તો સમજાય ને? જો આ હું જીવ છું, ખરેખર એ જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે. એના સિવાય આ પર કે આ હું નથી, એ તો ઉપચાર થી થયો ને. આ હું છું એટલે નથી આવી ગયું એમાં. પણ એ કોઈ વસ્તુનો ઉપચાર કરીને કે આ ઘડિયાળ હું નથી, આ ઘર હું નથી, મારા નથી, એ જાતનું વર્ણન એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય છે. માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું તે સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, અને વ્યવહાર વડે જે નિરૂપણ કર્યું તે અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. જો ચારિત્ર નો પણ વાંચી લઈએ ક્વેશ્ચન. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર બે પ્રકારનું છે? તો ના, ચારિત્ર કઈ બે પ્રકારનું નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. ચારિત્ર એટલે શું? ફરીથી લીનતા કરવી, સ્થિરતા કરવી. જ્યાં આત્મામાં લીન થાય છે એને જ ખરેખર સમ્યક ચારિત્ર કહેવાય છે. બાકી દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિમાં અમે લીન થઈ ગયા તો એને સમ્યક ચારિત્ર કહેવાય કે ન કહેવાય? હવે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એને આવું ભક્તિનો ભાવ આવે છે, માટે એવી ભક્તિ કરનારને ઉપચારથી એ પુણ્ય ભાવ છે. ખરેખર તો સંસાર બંધનું કારણ છે, પણ તો પણ એને ઉપચારથી એના જે આવી રીતના દેવ પૂજા ગુરુ ઉપાસના આપણે કહે ને, આ ચારિત્રના અંશ છે. ખ્યાલ આવે ને? વ્યવહારથી ઉપચારથી કહેવાની પદ્ધતિ છે. જો ના, ચારિત્ર કઈ બે પ્રકારનું નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. જ્યાં સાચા ચારિત્ર ને ચારિત્ર નિરૂપણ કર્યું, સાચા ચારિત્ર ને પણ પોતાના આત્મામાં લીન થાય તો એને નિશ્ચય ચારિત્ર, નિશ્ચય સમ્યક ચારિત્ર છે. તથા જે સમ્યક ચારિત્ર તો નથી, પણ સમ્યક ચારિત્ર નું નિમિત્ત છે અથવા સહચારી છે, તેને ઉપચારથી ચારિત્ર કહીએ છે, તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે. નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન કરવું, અને વ્યવહાર વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. જો ખરેખર તો જીવ પોતાના આત્માને જાણે, માને, અનુભવે, આ એક જ કરવા લાયક વસ્તુ છે. જો અહીંયા મેં સમય સાધુ પરમાગમ પણ કાઢ્યું હતું, હમણાં અમારે છેલ્લે ત્યાં 9મી 10મી ગાથા ચાલી. 9મી 10મી ગાથામાં શેની વાત છે? બોલો અંકલ, ખ્યાલ હશે ને? શુદ્ધ કેવડીની વાત છે. જો કે કેટલી સરસ વાત કરી કે જે નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે, જે નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે તેને શુદ્ધ કેવડી કહે છે. જો આ ગાથાનો અન્વય આપતો વાંચ્યું છે, જે જીવ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ કરીને જાણે છે, એને લોકને પ્રગટ કરનારા ઋષિશ્વરો શુદ્ધ કેવડી કહે છે. જે શુદ્ધ જ્ઞાનથી પોતાના આત્માને જાણે છે એ ખરેખર શુદ્ધ કેવડી છે. બરાબર, એ તો નિશ્ચય શુદ્ધ કેવડી કીધું. વ્યવહાર શુદ્ધ કેવડી કોને કીધું? આજે શાસ્ત્રને જાણે છે એને નહીં. જો આ નિશ્ચય વ્યવહારની પણ કેટલી સરસ સૂક્ષ્મતા ગુરુદેવશ્રી કરે છે, પોતાના આત્માને જાણનારી સમ્યક જ્ઞાનની જે પર્યાય છે એ સમ્યક જ્ઞાનની પર્યાયને જાણનારું જ્ઞાન તે વ્યવહાર શુદ્ધ કેવડી. કેમ કે ત્યાં એ જ્ઞાનની પર્યાય અને જ્ઞાની આત્મા એવો પણ આટલો ભેદ પાડ્યો ત્યાં વ્યવહાર કર્યું. જે પોતાના આત્માને જાણે છે એ નિશ્ચય અને જ્ઞાનની પર્યાય જાણે છે વ્યવહાર. ખ્યાલ આવે છે ને? જો નિશ્ચય વ્યવહારની બહુ સરસ વાતો છે અને જેટલી સૂક્ષ્મતા તમે કાઢી શકો એટલી એમાં છે. એટલે ગુરુદેવશ્રીના પ્રવચન વાંચો, સાંભળો, તો એમાંથી આપણને બધું જ મળે છે. બોલો જીનવાણી માતનો જય હો.